આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
SBS, a world of difference. You're with SBS Gujarati on mobile, online and on radio.
આપ છો SBS ગુજરાતી સાથે મોબાઈલ પર, ઓનલાઈન અને રેડિયો પર.
કેમ છો ગુજરાતીઓ, સ્વાગત છે આપનું આજના ગુજરાતી કાર્યક્રમમાં. મિત્રો, આજનો રેડિયો કાર્યક્રમ કુલીન રાષ્ટ્રના વોઈવુરુંગ લોકોની સત્તાની ભૂમિ પર આવેલા SBSના સ્ટુડિયોમાંથી રજૂ થઈ રહ્યો છે. આજનો કાર્યક્રમ શરૂ કરતા અગાઉ અમે આ ભૂમિના પરંપરાગત માલિક અને રખેવાળોનો સ્વીકાર કરીએ છીએ અને આપ સૌ ઓસ્ટ્રેલિયાના જે પ્રદેશમાંથી આ કાર્યક્રમ માણી રહ્યા છો તે ધરતીના માલિક એવા એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડના ગત, હયાત અને આવનારા વડીલોને પણ SBS ગુજરાતી સ્વીકારે અને સન્માને છે. આજે એટલે કે 3 એપ્રિલ અને શુક્રવારના કાર્યક્રમમાં હું સુષેણ દેસાઈ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે છે ગુડ ફ્રાઈડે. ઘણા ભાગે જાહેર રજાનો આ દિવસે તમે પરિવાર સાથે સમય ગાળી રહ્યા હશો. પાછું આ તો ઈસ્ટર લોંગ વીકેન્ડ એટલે કે છેક મંગળવારે નોકરી ધંધા શરૂ થશે ત્યાં સુધી તમને પરિવાર સાથે લાંબી રજાઓ માટેનો આ ઉત્તમ સમય મળ્યો છે. જે સૌ આજે પણ કામ કરી રહ્યા છે તેમને જરા વધારે અભિવાદન, કારણ કે અર્થતંત્રના ચક્ર ગતિમાન રહે અને લોકો મજા કરી શકે તે માટે તમે કામ કરી રહ્યા છો. આજના કાર્યક્રમમાં આ પ્રસંગ અનુરૂપ ઈસ્ટરની વાત કરીશું અને મેળવીશું સાંપ્રત સમાચાર આધારિત અહેવાલો. તો શરૂઆત કરીએ કાર્યક્રમની વિતેલા અઠવાડિયાની મુખ્ય ઘટનાઓથી.
નમસ્કાર. 2 એપ્રિલ 2026 સુધીના છેલ્લા એક અઠવાડિયામાં બનેલી મુખ્ય ઘટનાઓ પર એક નજર કરીએ તો ઓસ્ટ્રેલિયા હોર્મુઝને સામુદ્ર દુનિયાને ફરીથી ખોલવા અંગેની વાટાઘાટોમાં જોડાયું છે. વિદેશમંત્રી પેની વોંગ ઇટલી, ફ્રાન્સ, જર્મની અને જાપાન સહિત 35 દેશોના સમકક્ષો સાથે ઓનલાઈન બેઠક કરશે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં અમેરિકા અને ઇઝરાયેલના હુમલા પછી જહાજો માટે બંધ કરવામાં આવેલા મહત્વપૂર્ણ તેલ જળમાર્ગ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં અમેરિકાને આમંત્રણ આપવામાં આવ્યું નથી. ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ મંત્રી રિચલ માલ્સે જણાવ્યું હતું કે રાષ્ટ્રો મૂલ્યાંકન કરશે કે સામુદ્ર દુનિયાના માર્ગને પુનઃસ્થાપિત કરવા માટે શું યોગદાન આપી શકાય. વડાપ્રધાન એન્થની એલ્બનીઝે ઇંધણના વર્તમાન સંકટ વચ્ચે ઓસ્ટ્રેલિયનોને શાંત રહેવા અને એકબીજાને ટેકો આપવા માટે વિનંતી કરવા રાષ્ટ્રીય સંબોધન કર્યું હતું. વડાપ્રધાન એન્થની એલ્બનીઝીના 3 મિનિટના ભાષણમાં તેમણે ઓસ્ટ્રેલિયનોને આગામી ઇસ્ટર રજા દરમિયાન તેમના વાહનોમાં સામાન્ય રીતે ઇંધણ ભરવા માટે હાકલ કરી છે. સોમવારે ગ્રામીણ વિક્ટોરિયામાં પોલીસ દ્વારા માર્યા ગયેલા વ્યક્તિની ઔપચારિક ઓળખ ડેઝી ફ્રીમેન તરીકે કરવામાં આવી છે. તપાસકર્તાઓને તેના સ્થાન વિશે ટીપ મળ્યા પછી વિક્ટોરિયા ન્યૂ સાઉથ વેલ્સ સરહદ પર વોલ્વા નજીક થોલોગો લોંગમાં દૂરસ્થ મિલકત પર વિક્ટોરિયા પોલીસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સભ્યો દ્વારા 56 વર્ષીય વ્યક્તિને જીવલેણ ગોળી મારવામાં આવી હતી. પોરે પુનકામાં તેના સરનામા પર વોરંટ આપી રહેલા 2 પોલીસ અધિકારીઓને ગોળી મારીને હત્યા કર્યા પછી તે 7 મહિનાથી ફરાર હતો. ઓસ્ટ્રેલિયાની વિશ્વની પ્રથમ સોશિયલ મીડિયા વયમર્યાદાનું સંભવિત ઉલ્લંઘન કરવા બદલ 5 સોશિયલ મીડિયા પ્લેટફોર્મની તપાસ કરવામાં આવી રહી છે. સંચાર મંત્રી અનિકા વેલ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં વય પ્રતિબંધો લાગુ થયા પછી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ટિકટોક અને યુટ્યુબે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તેમની એપ્લિકેશન્સ વાપરવાની મંજૂરી આપી હોઈ શકે છે. ઈ સેફ્ટી કમિશને જણાવ્યું હતું કે પ્રતિબંધ શરૂ થયા પછી તેના પ્રથમ પાલન અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કેટલાક બાળકોને તેમના અગાઉના એકાઉન્ટને નિષ્ક્રિય કર્યા પછી સીધા જ નવા એકાઉન્ટ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી, અથવા તેઓ સફળ ન થાય ત્યાં સુધી વારંવાર વય ચકાસણીના પ્રયાસો કરવામાં આવ્યા હતા. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે અન્ય પ્લેટફોર્મ્સે સગીર વયના વપરાશકર્તાઓને જાણ કરવા માટે યોગ્ય માર્ગ પૂરા પાડ્યા નથી. વિદેશના સમાચારોમાં નેપાળના ભૂતપૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીની ગયા વર્ષે યુવાનોની આગેવાની હેઠળના વિરોધ પ્રદર્શન દરમિયાન દર્જનેક લોકોના મોતની તપાસના ભાગરૂપે ધરપકડ કરવામાં આવી છે. ભૂતપૂર્વ રેપર બલેન્દ્ર શાહે નવા વડાપ્રધાન તરીકે શપથ લીધાના એક જ દિવસ પછી તેમના ગૃહપ્રધાન રમેશ લેખલ સાથે તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ હતી 2 એપ્રિલ 2026 સુધીના પાછલા એક અઠવાડિયામાં બનેલી મુખ્ય ઘટનાઓ વિશેની અપડેટ.
SBS ગુજરાતી રેડિયો પર, મોબાઈલ પર અને ઓનલાઈન.
મિત્રો, હાલમાં અમેરિકા ખાતે એક જ્યુરી ટ્રાયલ બાદ બે ટેક જાયન્ટ એટલે કે મેટા અને અલ્ફાબેટ, અલ્ફાબેટ એ જે ગૂગલ અને યુટ્યુબ જેવી સંસ્થાની માતૃસંસ્થા છે, તેમને ભારે દંડ ફટકારાયો છે. મેળવીએ માહિતી આ અહેવાલમાં. અમેરિકાની એક જ્યુરીએ મેટા અને યુટ્યુબને એક ઐતિહાસિક મુકદ્દમામાં જવાબદાર ઠેરવ્યા છે, જેનો ઉદ્દેશ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મને તેમની સેવાઓનો ઉપયોગ કરતા બાળકોને થતા નુકસાન માટે જવાબદાર ઠેરવવાનો હતો. સોશિયલ મીડિયાના આગમનના 2 દાયકા કરતાં વધુ સમય બાદ બાળકો અને કિશોરોના માનસિક સ્વાસ્થ્ય પર પ્લેટફોર્મ દ્વારા થતા નુકસાન સામેના વૈશ્વિક વિરોધમાં આ ચુકાદો એક મોટો વળાંક લાવી શકે છે. વિગતે જાણીએ આ અહેવાલમાં.
Verdict today in California and yesterday's verdict in New Mexico together mark a very critical milestone in the fight against big tech. We know that they are no longer invincible. We know that people, ordinary citizens, and lawmakers will no longer stand for them exploiting children for profit.
આ શબ્દો છે સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ જુલી સેલ્ફોના, જેઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં મધર અગેન્સ્ટ મીડિયા એડિક્શનના સ્થાપક અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. તેઓ સોશિયલ મીડિયા દિગ્ગજો સામેના 2 ઐતિહાસિક કેસો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. પહેલો કેસ ન્યૂ મેક્સિકોમાં નોંધાયો હતો, જ્યાં જ્યુરીએ ચુકાદો આપ્યો કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની માલિકી ધરાવતી મેટાએ જાણી જોઈને બાળકોના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડ્યું છે અને તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાળ જાતીય શોષણ અંગેની માહિતી છુપાવી છે. આ સુનાવણીના મુખ્ય ન્યાયાધીશ બ્રાયન બિટશેટ કહે છે કે મેટાને સુરક્ષા કરતા નફાને પ્રાથમિકતા આપવા માટે દોષિત ઠેરવવામાં આવ્યું છે અને તેણે પોતાના પ્લેટફોર્મ પર બાળ જાતીય શોષણના જોખમો અને બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર થતી અસરને અને તે અંગેની માહિતી છુપાવી છે.
Did Meta violate the Unfair Practices Act by engaging in an unfair or deceptive trade practice? The jury answers yes. Question 2. Did Meta act willfully by engaging in an unfair or deceptive trade practice? The answer is yes.
જ્યુરીને હજારો ઉલ્લંઘનો જોવા મળ્યા, જેમાંના દરેક ઉલ્લંઘન માટે અલગથી ગણતરી કરીને કુલ 540 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરનો દંડ ફટકારાયો. કેલિફોર્નિયામાં નોંધાયેલા બીજા કેસમાં જ્યુરીએ મેટાને 6 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર અને ગૂગલને 2.6 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરના નુકસાની વળતર માટે જવાબદાર ઠેરવ્યા છે. આ કેસ 21 વર્ષની યુવતી સાથે સંકળાયેલો છે, જે કેસ શરૂ થયો ત્યારે સગીર હતી અને કોર્ટમાં તેને તેના પહેલા નામ કેલીથી ઓળખવામાં આવે છે. તેણીએ જણાવ્યું કે નાની ઉંમરે જ ગૂગલના યુટ્યુબ અને મેટાના ઇન્સ્ટાગ્રામની તેમની ધ્યાન ખેંચતી ડિઝાઇનની લત લાગી ગઈ. જ્યુરીને જાણવા મળ્યું કે ગૂગલ અને મેટા બંને એપ્સની ડિઝાઇનમાં બેદરકાર રહ્યા અને તેના જોખમો વિશે ચેતવણી આપવામાં નિષ્ફળ ગયા. કેલીના વકીલ માર્ક લેનિયર કહે છે કે આખરે જવાબદારી નક્કી કરવામાં આવી છે.
This message is one that's important to Kaylee and her family, but it's a very great importance to a generation of people who have been affected. We've had a number of family members who have been so diligent to be here to lend moral support, prayer support, emotional support during this trial. There are so many families who've been tragically hurt through the addiction of social media.
કંપનીઓ માટે શિક્ષાત્મક દંડ પાછળથી નક્કી કરવામાં આવશે, પરંતુ અત્યારે ભલે આ નુકસાનીની રકમ મોટી લાગતી હોય, વિશ્વની 2 સૌથી મૂલ્યવાન કંપનીઓ માટે આ રકમ ઘણી નાની છે. મેટાએ જાન્યુઆરીમાં જણાવ્યું હતું કે 2026 માટે તેનો મૂડી ખર્ચ 165 અબજ ઓસ્ટ્રેલિયન ડોલરથી 195 અબજ ઓસ્ટ્રેલિયન ડોલરની વચ્ચે રહેવાની અપેક્ષા છે. આલ્ફાબેટે પણ એ જ મહિને જણાવ્યું હતું કે 2026માં તેનો ખર્ચ 250 અબજ ઓસ્ટ્રેલિયન ડોલરથી 280 અબજ ઓસ્ટ્રેલિયન ડોલરની વચ્ચે રહેવાની અપેક્ષા છે. મેટા આ ચુકાદા સાથે અસંમત છે અને તેના વકીલો તેમના કાયદાકીય વિકલ્પોનું મૂલ્યાંકન કરી રહ્યા છે એવું કહેવાય છે. ગૂગલ આ કાયદા સામે અપીલ કરવાની યોજના બનાવી રહ્યું છે. સ્ટીફન સ્કીડર ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ માટે ફેસબુકના ભૂતપૂર્વ સીઈઓ છે. તેમણે ચેનલ 7ને જણાવ્યું હતું કે હવે પછી જે પણ થશે આ એક મોટો બદલાવ લાવનાર સાબિત થશે અને ઘણા દેશો એ જોશે કે યુવાનો માટે સોશિયલ મીડિયા પરનો ઓસ્ટ્રેલિયાનો પ્રતિબંધ કેવી રીતે કામ કરે છે.
Both the platforms have an opportunity to appeal this verdict. It could go the other way on appeal, and we could be back to where we were. But I think what you're going to see is what you're already seeing. You're seeing a number of things. One is more governments stepping in, states in the U.S., countries like Australia, putting more restrictions and controls, mandatory on these platforms about who can be on them and what kind of content can be served. Mm. I think the second is the platforms themselves bringing in many more controls and obvious things by default that mean that it's not as addictive from the get-go as it has been in the past.
Mary Roddy, California ma Kelina case ne samarthan apnara mana ek hata. Ek nakli online account dwara blackmail thavane karane temna putra Riley Basford e potano jeev gumavyo. Teo kahe che ke companyo mate fakta nafo j vadhu che.
They will stop at nothing to keep these kids' eyes on the screen, and that's the message. No family is alone in this. Every kid with a cell phone, that with any device, with a camera and connection to the internet, is in danger, even if you're honest about their age. They do not care about these kids except for the money that they make for them.
જો તમને અથવા તમારા કોઈ પરિચિતને કટોકટીમાં મદદની જરૂર હોય તો 131114 પર લાઇફલાઇનનો 1300659467 પર સુસાઇડ કોલબેક સર્વિસનો અને 1800551800 પર કિડ્સ હેલ્પલાઇનનો સંપર્ક કરો. માનસિક સ્વાસ્થ્ય અંગે વધુ માહિતી અને સહાય માટે beyondblue.org.au અને 1300224636 પર સેવા ઉપલબ્ધ છે. SBS ન્યૂઝ માટે એલન લીનો અહેવાલ આપે સાંભળ્યો SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી.
ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર વધુ માહિતી મેળવવા sbs.com.au/ગુજરાતીની મુલાકાત લો અથવા SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.
મિત્રો, કાર્યક્રમના પહેલા ભાગમાં આપણે ઓસ્ટ્રેલિયાના સમાચાર મેળવ્યા અને ત્યારબાદ જાણ્યું ફેસબુક અને યુટ્યુબ પર લગેલા મસ મોટા દંડ વિશે. હવે કાર્યક્રમમાં આગળ વધીએ અને મેળવી લઈએ ભારતના સમાચાર. પ્રસ્તુત કરે છે ભવેનભાઈ કચ્છી.
નમસ્કાર શ્રોતા મિત્રો, 1 એપ્રિલ બુધવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. મધ્ય પૂર્વમાં યુદ્ધના કારણે સર્જાયેલી ઓઇલ કટોકટી વચ્ચે 2019 પછી પહેલી વખત ઈરાનના ક્રૂડ ઓઇલ સાથે ભારતનું જહાજ ગુજરાતના બંદરે પહોંચશે. ભારતે અમેરિકાના પ્રતિબંધોના કારણે 2019થી ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી બંધ કરી હતી. અમેરિકાએ ઈરાનના ક્રૂડ ઓઇલ પરના પ્રતિબંધોમાં 1 મહિના માટે છૂટ આપતા ભારતીય રિફાઇનરીઓ ઈરાન પાસેથી વધુ પ્રમાણમાં ઓઇલ ખરીદવા તરફ આગળ વધી રહી છે. હવે પહેલી વખત 6 લાખ બેરલ ક્રૂડ ઓઇલ સાથે વેસલ પિંગ સન જહાજ વાડીનાર બંદરે પહોંચી રહ્યું છે. ભારતીય રિફાઇનરીઓ ક્રૂડ ઓઇલની અછતનો સામનો કરી રહી છે, તેવા સમયે આ ઓઇલ પહોંચતા તેઓને આંશિક રાહત મળશે. જોકે આ ઓઇલ ખરીદનારી કંપનીઓના નામ જાહેર કરાયા નથી. ભારતના ઓઇલ મંત્રાલયે જણાવ્યું કે ઈરાનના ક્રૂડ ઓઇલની હજુ વધુ ખરીદી કરવા અંગેનો નિર્ણય ટેકનો કોમર્શિયલ સંભાવનાઓના આધારે લેવાશે. જે જહાજ આવી રહ્યું છે તેમાં અંદાજે 9.5 કરોડ બેરલનું ઈરાનનું ઓઇલ લદાયેલું છે, જેમાંથી 5.1 કરોડ બેરલ ક્રૂડ ઓઇલ ભારતને વેચવામાં આવી શકે છે. બાકીનું ક્રૂડ ઓઇલ ચીન અને દક્ષિણ પૂર્વ એશિયામાં અન્ય ખરીદદારોને વેચવામાં આવે તેવી શક્યતા છે. વાડીનારમાં રશિયન ઓઇલ કંપની રોસનેફ્ટની પેટા કંપની નાયારા એનર્જીની ઓઇલ રિફાઇનરી છે, જ્યાં વાર્ષિક 2 કરોડ ટન ઓઇલ રિફાઇન થાય છે. આ સિવાય ભારત પેટ્રોલિયમની બિના રિફાઇનરી જેવી ઇન્ટરલેન્ડ રિફાઇનરીઓ માટેનું ક્રૂડ ઓઇલ પણ વાડીનાર બંદરે આવે છે. શક્ય છે આ કંપનીઓ માટે આ ઓઇલ આવી રહ્યું હોઈ શકે. ઈરાન અને અમેરિકા ઇઝરાયેલ વચ્ચેના સંઘર્ષને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધતા ભારતમાં ખાનગી ફ્યુઅલ રિટેલર કંપનીઓએ 1 એપ્રિલથી ભાવમાં મોટો વધારો કર્યો છે. શેલ ઇન્ડિયા અને નાયરા એનર્જી જેવી કંપનીઓએ નુકસાનની ભરપાઈ કરવા માટે પેટ્રોલ અને ડીઝલના દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 7.41 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારા બાદ સામાન્ય પેટ્રોલની કિંમત 119.85 રૂપિયા અને પ્રીમિયમ પેટ્રોલની કિંમત 129.85 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. કરવેરાના કારણે અલગ અલગ રાજ્યોમાં આ ભાવમાં થોડો તફાવત જોવા મળી શકે છે. ડીઝલના ભાવમાં થયેલો વધારો સૌથી ચોંકાવનારો છે. ખાનગી કંપનીઓએ ડીઝલના ભાવમાં એક સાથે 25 રૂપિયાનો જંગી વધારો કર્યો છે. હવે સામાન્ય ડીઝલ 123.52 રૂપિયા અને પ્રીમિયમ ડીઝલ 133.52 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. જો આંતરરાષ્ટ્રીય સ્થિતિ આવી જ રહી તો આગામી સમયમાં ડીઝલનો ભાવ 148 થી 165 રૂપિયા સુધી પહોંચી શકે તેવી આશંકા છે. ભારત તેના જરૂરિયાતના ક્રૂડ ઓઇલનો 88% હિસ્સો આયાત કરે છે. ઈરાન સાથેના યુદ્ધને કારણે હોર્મુઝ જળમાર્ગ પર અનિશ્ચિતતા વધી છે, જેનાથી સપ્લાય ચેઇન ખોરવાઈ છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા અમેરિકા ઇઝરાયેલ અને ઈરાન યુદ્ધ બાદ બ્રેન્ટ ક્રૂડના ભાવમાં અંદાજે 60% ઉછાળો આવ્યો છે. હાલમાં કાચું તેલ પ્રતિ બેરલ $100ની ઉપર ટ્રેડ થઈ રહ્યું છે. સરકારી તેલ કંપનીઓએ હજુ સુધી છૂટક ભાવમાં મોટો ફેરફાર કર્યો નથી, પરંતુ ખાનગી કંપનીઓને સરકાર તરફથી કોઈ સહાય ન મળતી હોવાથી તેઓએ વધારાનો બોજ સીધો ગ્રાહકો પર નાખવો પડ્યો છે. ભારતમાં સરકારી ઓઇલ કંપનીઓ ભારે આર્થિક બોજ સહન કરીને પણ સામાન્ય ઇંધણ સસ્તા ભાવે વેચી રહી છે. આંકડા મુજબ કંપનીઓ હાલમાં પેટ્રોલ પર લીટર દીઠ 24.40 રૂપિયા અને ડીઝલ પર 104.99 રૂપિયાનું નુકસાન વેઠી રહી છે, જેથી ભારતના સામાન્ય નાગરિકોના બજેટ પર આંતરરાષ્ટ્રીય કટોકટીની સીધી અસર ન પડે. બીજી તરફ વિમાનના ઇંધણના ભાવમાં 100%નો જંગી વધારો ઝીકવામાં આવ્યો છે. ઇતિહાસમાં પ્રથમ વખત એર ટર્બાઇન ફ્યુઅલની કિંમત પ્રતિ કિલોલીટર 2 લાખ રૂપિયાના સ્તરને પાર કરી ગઈ છે. દિલ્હીમાં જેટ ફ્યુઅલનો ભાવ જે 1 માર્ચે 96,638 રૂપિયા હતો તે હવે વધીને રેકોર્ડ બ્રેક 2.07 લાખ રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગયો છે. હાલ કેન્દ્ર સરકારના નિયંત્રણને કારણે ડોમેસ્ટિક ફ્લાઇટમાં એર ટિકિટમાં કોઈ વધારો નથી થયો, પણ વિદેશી પ્રવાસી ટિકિટમાં આગામી દિવસોમાં જ મોટો ભાવ વધારો જાહેર થશે તેવું કહી શકાય. વૈશ્વિક ઉર્જા સંકટ અને મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા જંગને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં 50% જેટલો ઉછાળો આવ્યો છે. તેની સીધી અસર હેઠળ ભારતમાં સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી કંપનીઓએ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક અને એક્સચેન્જ રેટના આધારે આ નવો ભાવ વધારો લાગુ કર્યો છે. સરકારી તેલ કંપનીઓના જણાવ્યા અનુસાર દિલ્હીમાં હવે 19 કિલો વજન ધરાવતા કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત 195.5 રૂપિયા વધીને 2078.50 રૂપિયા થઈ ગઈ છે, એટલે કે તેમાં 195.5 રૂપિયાનો વધારો થયો છે. અગાઉ 1 માર્ચના રોજ આ સિલિન્ડરમાં 114.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જોકે સામાન્ય જનતા માટે રાહતના સમાચાર એ છે કે ઘરેલુ કુકિંગ ગેસ LPGના ભાવમાં અત્યારે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં 14.2 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરની કિંમત 913 રૂપિયા યથાવત છે. છેલ્લે 7 માર્ચના રોજ ઘરેલુ સિલિન્ડરમાં 60 રૂપિયા વધારો જોવા મળ્યો હતો. યુદ્ધને કારણે સપ્લાય ચેઇનમાં અવરોધ આવતા દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સપ્લાય પર 20% મર્યાદા પણ લાદવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે કેન્દ્ર સરકાર કેટલા અરસા સુધી આ સરકારી કંપનીઓમાં ભાવ નિયંત્રણમાં છે તે જાળવી રાખશે. કેન્દ્ર સરકારે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં ઉડ્ડયન વિભાગનો એવો ચોંકાવનારા આંકડા રજૂ કરતો રિપોર્ટ આપ્યો કે ભારે હોબાળો મચી ગયો. દેશમાં માત્ર બે કંપનીઓની સામે કોઈ મોટો હરીફ એરલાઇન્સમાં નથી તે પ્રકારના આંકડા બહાર આવ્યા છે. સરકારના જણાવ્યા મુજબ દેશના આકાશમાં માત્ર બે એરલાઇન્સ ગ્રુપ ઇન્ડિગો અને એર ઇન્ડિયાનું વર્ચસ્વ છે. આ બે કંપનીઓ ડોમેસ્ટિક માર્કેટની કુલ ફ્લાઇટમાંથી 91% ફ્લાઇટોનું સંચાલન કરે છે, જ્યારે બાકીની 9% ફ્લાઇટનું સંચાલન જ અન્ય કંપનીઓ પાસે છે. રાજ્યસભામાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સાગરિકા ઘોષે ઉડ્ડયન વિભાગ મામલે સવાલ પૂછ્યો હતો, જેનો જવાબ આપતા નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલેએ આ આંકડા રજૂ કર્યા હતા. ભારતના ઉડ્ડયન માર્કેટમાં ઇન્ડિગોનો દબદબો યથાવત છે. છેલ્લા વર્ષથી દેશમાં ઓપરેટ થતી કુલ ફ્લાઇટમાંથી 64% ફ્લાઇટનું ઇન્ડિગોએ સંચાલન કર્યું છે, જ્યારે એર ઇન્ડિયા ગ્રુપ, કે જેમાં એર ઇન્ડિયા એક્સપ્રેસ અને વિસ્તારા સામેલ છે, તે એરલાઇન્સે કુલ ફ્લાઇટમાંથી 27% સંચાલન કર્યું હતું. વિરોધ પક્ષના સાંસદોએ એરલાઇન્સની આવી ઇજારાહી સામે અવાજ ઉઠાવ્યો હતો અને ગત ડિસેમ્બરમાં ઇન્ડિગોની ફ્લાઇટના મુસાફરોએ જે સહન કરવું પડ્યું હતું તે પણ યાદ કરાવ્યું હતું. અને છેલ્લા સમાચાર. કેન્દ્ર સરકારે સીસીટીવી કેમેરા માટે 2024માં નવો નિયમ બનાવ્યો હતો. તે વખતે સીસીટીવી કેમેરા વેચતી દરેક કંપનીને 2 વર્ષનો સમય આપવામાં આવ્યો હતો. આ સમયગાળામાં દરેક કંપનીએ સર્ટિફાઇડ લેબમાંથી સ્ટાન્ડર્ડાઇઝેશન ટેસ્ટિંગ ક્વોલિટી સર્ટિફિકેટ લેવું જરૂરી હતું. ભારતમાં સીસીટીવી વેચતી ચીનની ટોચની કંપનીઓ આ માપદંડમાં ખરી ઉતરતી ન હોવાથી 1 એપ્રિલથી આવી કંપનીઓનું સીસીટીવીનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. નવા માપદંડ પ્રમાણે સીસીટીવી બનાવતી કંપનીઓએ સરકારને એ દર્શાવવું જરૂરી છે કે સીસીટીવીના પાર્ટ્સ અને ચીપ ક્યાં દેશમાં બને છે, ડિવાઇસનું ટેસ્ટિંગ માન્યતા પ્રાપ્ત લેબમાં થયું છે કે નહીં તે પણ બતાવવું જરૂરી છે. 2024 પહેલાં ભારતના માર્કેટમાં ચીની કંપનીઓ અને ભારતીય કંપનીઓની લગભગ બરાબરની હિસ્સેદારી હતી, પરંતુ નવા માપદંડ પછી ચીની કંપનીઓની હિસ્સેદારી ઘટી છે. સ્થાનિક કંપનીઓએ માર્કેટમાં પ્રભુત્વ જમાવવાનું શરૂ કર્યું છે, કારણ કે સ્થાનિક કંપનીઓએ લેબ ટેસ્ટિંગનું સર્ટિફિકેટ રજૂ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ ચીની કંપનીઓના સીસીટીવી મોડેલ માટે એવા સર્ટિફિકેટ લેવાયા ન હતા. હવે સ્થિતિ એવી આવી ચૂકી છે કે 1 એપ્રિલથી ચીનની ટોચની કંપનીઓ કે જે ભારતમાં સીસીટીવીનું વેચાણ કરે છે તેમાંથી હિક વિઝન, ડેહુઆ, ટીપીલિંક જેવી કંપનીઓના વેચાણ પર પ્રતિબંધ મુકાઈ ગયો છે. આ કંપનીઓ ચીનની ચીપનો ઉપયોગ કરે છે. ચીનની સીસીટીવી કંપનીઓને ચાઇનીઝ ચીપ વાપરતા હોવાના કારણે સર્ટિફિકેટ મળ્યા નથી. જો આ કંપનીઓએ ભારત માન્ય તાઇવાનમાં બનેલી ચીપ્સ વાપરવાનું શરૂ કર્યું હોત તો કદાચ તેમને સર્ટિફિકેટ મળી જાત. દેશની સુરક્ષા માટે વિદેશી કંપનીઓના સીસીટીવી માટે આ માપદંડ બનાવાયો છે. તો આ હતા ભારતના કેટલાક મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
હવે મેળવીએ ઈસ્ટરના તહેવાર અંગે માહિતી સભર અહેવાલ સંતોષભાઈ પાસેથી.
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
ખ્રિસ્તીઓ માટે ઈસ્ટર એ એક મોટો તહેવાર છે, પરંતુ ઓસ્ટ્રેલિયામાં દરેક વ્યક્તિ માટે લાંબા સપ્તાહના અંતનો આનંદ માણવાનો તેમજ પરિવાર અને મિત્રો સાથે બહાર સામાજિક મેળાવડામાં ભેગા મળી આનંદ કરવાનો પણ સમય છે. રજાઓ માટે આ એક લોકપ્રિય સમય છે, કારણ કે શાળાઓ સામાન્ય રીતે બંધ હોય છે અને વર્ષનો આ સમય બાળકોને સાંસ્કૃતિક પરંપરાઓ અને ઉત્સવોમાં જોડાવાની પુષ્કળ તકો આપે છે. ઓસ્ટ્રેલિયામાં ઈસ્ટર માત્ર એક જ દિવસ નહીં, પરંતુ તેમાં ગુડ ફ્રાઇડે, ઈસ્ટર સન્ડે અને ઈસ્ટર મંડે જેવા કેટલાક દિવસોનો સમાવેશ થાય છે, જે ફક્ત ખ્રિસ્તીઓ માટે જ નહીં પરંતુ દરેક માટે જાહેર રજાઓ ગણાય છે. તાઝમાનિયા અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયા સિવાય મોટાભાગના સ્થળોએ ઈસ્ટર શનિવારે પણ રજા હોય છે, તેથી તે એવો સમય થઈ જાય કે ઘણા લોકોને 4-5 દિવસની રજા હોય છે અને આવા સમયે પોતે આરામ પણ કરી શકે છે અથવા તો મનોરંજક વસ્તુઓમાં ભાગ લઈ શકે છે. ઓસ્ટ્રેલિયામાં ઈસ્ટર ફક્ત ધાર્મિક રજા કરતા પરિવારો માટે એક સાથે આવવાનો અને તેમના સામાજિક મેળાવડાની ઉજવણી કરવાનો આ સમય છે. મેલબર્ન યુનિવર્સિટીના અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશનના સંશોધક લીસા બેકર જણાવે છે કે ઈસ્ટર એ બહારની પ્રવૃત્તિઓ અને બાળકો માટેની રમતો, જેમ કે ઈસ્ટર એગ હન્ટ સાથે સંકળાયેલું છે. આ પરંપરા તેના ધાર્મિક મહત્વની બહાર ઈસ્ટર સમયગાળા દરમિયાન કુટુંબ અને સામાજિક મેળાવડા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
Easter and Christmas and any of our celebrations, whether they're religious or whether they're social or cultural, it's about bringing people together and about celebrating our connections and our family. If you're talking about preschool children or primary school age children, those sort of dominant icons of Easter are around Easter eggs and Easter bunny. This idea of the classic Easter egg hunt is certainly something that lots of Australian children enjoy.
શ્રીમતી બેકર કહે છે કે પરિવારો અથવા સામુદાયિક જૂથો દ્વારા બગીચાઓમાં અથવા તો પોતાના જ ઘરના બેકયાર્ડમાં આયોજિત ઇસ્ટર એગ હન્ટ એ એક પારંપરિક ઇસ્ટર સન્ડેના દિવસે રમાતી રમત છે. બધા સહભાગીઓ ઈંડા આકારના ચોકલેટના ઈંડા, કેન્ડી અથવા સુશોભિત વાસ્તવિક અને કૃત્રિમ ઈંડા સંતાડીને પછી તેની શોધખોળ કરે છે. વાર્તા અનુસાર બાળકોને તો કહેવામાં આવે છે કે ઇસ્ટરના ઈંડા ઇસ્ટર બની દ્વારા પહોંચાડવામાં આવે છે અને છુપાવવામાં પણ આવે છે.
Rabbits haven't been great for Australia. They're obviously an introduced species and have created a bit of havoc on our vegetation and native animals. So we have adopted the idea of the Easter bilby. The bilby has been here for millions of years and it's a lovely sort of furry, long-eared, long-tailed creature. So you can now buy chocolate Easter bilbies in the same way that you can buy chocolate Easter bunnies.
Shrimati Baker વધુમાં જણાવે છે કે ઓસ્ટ્રેલિયામાં ઇસ્ટરની ઉજવણી દેશની બહુ સાંસ્કૃતિકતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. ઇસ્ટર દરમિયાન દરેક પરંપરાનો સમાવેશ થાય તે સુનિશ્ચિત કરવા માટે શાળાઓ વિવિધ ખ્રિસ્તી સંપ્રદાયો અને સાંસ્કૃતિક પારંપરિક પ્રથાઓનો સમાવેશ કરવાનો પણ પ્રયાસ કરે છે.
Often we're seeing lots of different ways to approach Easter and perhaps joining some traditions and cultures. So as well as perhaps doing an Easter egg hunt of chocolate Easter eggs, they might be looking at dyeing some Easter eggs, decorate actual eggs, blowing eggs, displaying them on twigs or branches. Some families might participate in an Easter hat parade.
Daniel Corey, તેના લેબનીઝ વારસાના કારણે કેથોલિક અને ઓર્થોડોક્સ ઇસ્ટર એમ બંનેની ઉજવણી કરે છે. બે મુખ્ય ખ્રિસ્તી સંપ્રદાયો અલગ અલગ તારીખે ઇસ્ટરની ઉજવણી કરતા હોય છે કારણ તેઓ અલગ અલગ કેલેન્ડરનું પાલન કરે છે.
The Catholic Easter is followed by the Gregorian calendar and the Orthodox Easter follows the Julius calendar. So that's the different times. Sometimes they are together and other times they can be up to 5 weeks apart. There's a lot of countries that celebrate Orthodox Easter, so it's not just Lebanese, but Greek Orthodox, Russian Orthodox, Macedonian Orthodox.
શ્રીમતી કોરી કહે છે કે ઘણા લોકો માટે ઇસ્ટર એ એક સાથે આવવાનો સમય છે, જેમ કે તેના ઉછેર દરમિયાન તેના પરિવાર માટે હતો, તેમજ વિવિધ વાનગીઓ બનાવી અને એક સાથે ભેગા મળી તેનો આનંદ માણવા તેમજ વહેંચીને જમવા પર તેઓ વધુ ભાર મૂકે છે.
These traditions didn't just create lasting memories of family togetherness, but made Easter a time of cultural connection and heartfelt celebration. And even now, we still have our homemade Easter food at home, and we all contribute.
Orthodox Easter દરમિયાન એક લોકપ્રિય પરંપરા એ છે કે ઈંડાને કુદરતી રીતે રંગવામાં આવે છે અને પરિવારના સભ્યો વચ્ચે આ ઈંડાની લડાઈની રમત રમાય અને પારંપરિક રીતે વિજેતા ઘોષિત કરાય છે.
Turn one side of the eggs over and tap the other end. So if both sides of your egg was cracked, you were eliminated. And there was a winner at the end who had either no side of their egg cracked or one side of their eggs cracked.
શ્રીમતી કોરીના જણાવ્યા અનુસાર, ઇસ્ટર દરમિયાન ઘણા લોકો ઓસ્ટ્રેલિયાની મુસાફરી કરવા, આઉટડોર પ્રવૃત્તિઓનો આનંદ માણવા અથવા તહેવારોમાં ભાગ લેવા માટે રોજબરોજના કામ પરથી રજા લેતા હોય છે.
So they travel to different destinations. They might be a holiday interstate or, you know, an hour from home. And they have the Easter show again where the festive atmosphere they can attend. It's also autumn in Australia. So there's more outdoor activities like barbecues and picnics.
Shrimati Kaurie, Sydney-na ghana lokoni jem, Easter show-ma hajri apvani yadone taja kari hati. Je murbhut rite, Sydney Royal Easter Show tarike orkhai chhe. ઇસ્ટરના સમયગાળા દરમિયાન બે અઠવાડિયા સુધી આ શો ચાલે છે. તે દેશનો સૌથી મોટો વાર્ષિક મેળાવડો પણ છે, જે 8 લાખથી વધુ મુલાકાતીઓને પોતાની તરફ આકર્ષે છે. આ શો ખૂબ જ પ્રચલિત હોવા છતાં તેનો ધાર્મિક રજા સાથે કોઈ સંબંધ નથી, તેમ સિડની રોયલ ઇસ્ટર શોના જનરલ મેનેજર મરે વિલ્ટન દ્વારા સ્પષ્ટતા કરાઈ હતી.
The reason we hold it at Easter has got no religious significance at all. The decision was made back in the 1890s to hold it over Easter, and the reason why was because of the long weekend. There was an opportunity for people to leave their businesses and leave their farms, not just for 2 days, but for 3 days. And so it became the time of the year that we celebrated the Easter show.
Shri Wilton janave che ke Royal Easter Show ma manoranjak pravruttiyonu ayojan karay che, temaj ઓસ્ટ્રેલિયન નાગરિકતા દિવસ જેવી ઘટનાઓ સાથે બહુ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણી પણ કરાય છે. વિવિધ ભૂમિના લોકો તેમના પરંપરાગત પોશાક પહેરી સિડની રોયલ ઇસ્ટર શોમાં ભેગા થાય છે, ભલે તેઓ પછી ઓસ્ટ્રેલિયામાં નવા હોય અથવા વર્ષોથી અહીં જ રહેતા હોય. દરેક વ્યક્તિનું 12 દિવસ સુધી યોજાનાર આ કૃષિ અને ઓસ્ટ્રેલિયન સંસ્કૃતિને સાથે મળીને ઉજવણી કરવા માટે સ્વાગત છે.
It's just a wonderful thing to see hundreds of people turning up in their traditional dress, which is a little bit of their home. You know, maybe Australia has not been their first home, but they've decided to make Australia their home. And they're talking to people that are fourth and fifth generation farmers that are here with their sheep and their cattle. And it's just lovely to see all these communities come together over a 12-day period, because it is an absolute snapshot of Australian culture promoting agriculture. And it doesn't matter what country you come from, it doesn't matter what religion you are, the gates are open for you to come to the Sydney Royal Easter Show.
Melbourne University na Shrimati Baker mane che ke Easter e apna samudai ni sukhakari mate jodava ane ujavni karvani ek uttam tak che. Te nava lokone madva mate aa 4 divas darmiyan athva to bazaro ma farva તેમજ તહેવારો જેવા સ્થાનિક કાર્યક્રમોમાં જોડાવા માટે આગ્રહ કરે છે.
We local community groups or school groups, local council, perhaps markets or festivals or events. It's a 4-day long weekend, so it's an opportunity perhaps to get out in your community and meet other people.
Zoe Tomedo દ્વારા પ્રસ્તુત ઓસ્ટ્રેલિયા એક્સપ્લેનનો આ અહેવાલ SBS ગુજરાતી પર તમે સાંભળ્યો સંતોષ પટેલ પાસેથી.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.
મિત્રો, મધ્યપૂર્વમાં વધી રહેલી અશાંતિ બાદ ઈંધણના ભાવ વધતા ઓસ્ટ્રેલિયન ગુજરાતીઓ કેવા પગલાં લઈ રહ્યા છે તે અંગેનો અહેવાલ મેળવીએ મીરાનીબેન પાસેથી. આ અહેવાલ આપણે બે ભાગમાં સાંભળીશું. પ્રસ્તુત છે ભાગ પહેલો.
ઓનલાઇન અને સોશિયલ મીડિયા પર વધુ માહિતી મેળવવા sbs.com.au/ગુજરાતીની મુલાકાત લો અથવા SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.
મિત્રો, તમે જાણો છો કે મિડલ ઇસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિથી સમગ્ર વિશ્વ પ્રભાવિત થયું છે. પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા છે. સામાન્ય રીતે $1.50 પ્રતિ લીટર મળતું પેટ્રોલ હવે $2.57 પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. અને ઘણી જગ્યાએ તમે જાઓ તો ત્યાં પેટ્રોલ હોતું પણ નથી, અને ડીઝલની તો શું વાત કરીએ, $3 પાર થઈ ગયું છે. આ પેટ્રોલના ભાવ વધારાથી બધા જ પ્રભાવિત થયા છે. ત્યારે SBS ગુજરાતી ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતી ભાઈઓ અને બહેનોને કેવી અસર થઈ છે તેની વાચા મેળવી રહ્યું છે. મારી સાથે મેલબર્નથી જોડાઈ ગયા છે જયદીપભાઈ કમાણી. જયદીપભાઈ, આપનું સ્વાગત છે SBS ગુજરાતી પર. જીદીભાઈ, સૌપ્રથમ તો આપને પૂછવા માંગીશ કે આપ વ્યવસાય કરો છો કે નોકરી કરો છો?
હા બેન, હું એક વ્યવસાય રન કરી રહ્યો છું, બિઝનેસ ચાલી રહ્યો છે મારો.
અને આ જે અત્યારે પેટ્રોલના ભાવ સમગ્ર વિશ્વમાં વધી રહ્યા છે તેના કારણે તમારા વ્યવસાય પર અને રોજિંદા જીવન પર શું અસર થઈ છે?
બેન, આપણે સૌ જાણીએ એમ કે આ World War III ની તૈયારીઓ કહી શકીએ કે World War III આપણે શરૂ થઈ ગયું એવું કહી શકીએ. પણ અત્યારે રોજિંદા બધા રૂટીન લાઈફમાં જોવા જઈએ તો લોકોને ઘણો બધો પ્રોબ્લેમ પડી રહ્યો છે. પેટ્રોલના ભાવ આપણે જેમ તમે કીધું એ રીતે કે 2.59 કે ડીઝલનો ભાવ $3 થી ઉપર ચાલી રહ્યો છે, તો લોકોને રોજિંદા જીવનમાં સ્કૂલ ડ્રોપ ઓફ માં કિડ્સને લોકોને એ પણ પ્રોબ્લેમ પડે છે. લોકો અત્યારે અવોઇડ કરી રહ્યા છે ઘણી બધી લોંગ ટ્રીપ્સ પણ. અત્યારે જોઈ રહ્યા છે કે આપણે હોલીડેઝ આવી રહ્યો છે, ઇસ્ટર હોલીડેઝ, તો લોકો એ પણ અવોઇડ કરી રહ્યા છે કે ભાઈ આપણે લોંગ ટ્રીપ નથી જવું, આપણે શોર્ટ ટ્રીપમાં આપણે લોકો બધા ફરીએ અને એન્જોય કરીએ, એવું બી અત્યારે માહોલ ચાલી રહ્યું છે.
હજુ આમ જોવા જઈએ તો શાકભાજી કે રોજિંદી જરૂરિયાત ગ્રોસરી એ બધું મોંઘું નથી થયું, પરંતુ જો આવી જ પરિસ્થિતિ રહી તો મોંઘું થઈ પણ શકે, તો એની માટે તમે કોઈ તૈયારી કે વિચાર કર્યો છે તમે?
હા બેન, જોવા જઈએ તો પેટ્રોલ ડીઝલના ભાવને વધવાને કારણે ડિલિવરી જે આપણે વાહનો છે મોટા ટ્રક્સ કે એ બધું, તો એમાં પણ પેટ્રોલ ડીઝલના હિસાબે એનો બી કોસ્ટ બધું એક્સપેન્સિવ થઈ રહ્યો છે. તો હાલમાં બી એવી સિચ્યુએશન થવા જઈ રહી છે કે ભાઈ ગ્રોસરીમાં ને એમાં પણ એક્સપેન્સિવ થશે, અને એ પણ એક બધાના રૂટીન લાઈફમાં ડિસ્ટર્બ થશે. એટલે હવે મેન્ટલી બધાને એક માઇન્ડસેટ, એક બજેટ તૈયાર કરીને ચાલવું પડશે આ બધા વસ્તુઓ અને ઇસ્યુના હિસાબે. તો એક મેન્ટલી સેટ કરી, મેન્ટલી એક બજેટ સેટ કરીને આપણે ચાલવું પડશે બેન.
જી, ખૂબ સરસ વાત કરી તમે કે એક બજેટ તૈયાર કરવું પડે અને પછી એ પ્રમાણે ચાલો તો થોડી બચત થઈ શકે.
યસ, ઓબ્વિયસલી બેન.
અને ખાસ તો એ પૂછવાનું કે મેલબર્નમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ અત્યારે ફ્રી કરી દેવામાં આવ્યો છે. વિક્ટોરિયા એ પહેલું એવું રાજ્ય છે કે જ્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટ ફ્રી કરવામાં આવ્યો છે, તો તેનાથી તમને શું ફાયદો થશે ખાસ કરીને?
જી બેન, એનાથી આપણે ઘણો ફાયદો થઈ રહ્યો છે. અત્યારે જે કંપનીઓ છે સીબીડીમાં, જે લોકો ઘણા આઈટી સેક્ટરમાં કે ઘણા કામ કરી રહ્યા છે, તો એ લોકોને કંપની વર્ક ફ્રોમ હોમ અત્યારે વધારે પડતું આપી રહી છે. અને જે પબ્લિક ટ્રાન્સપોર્ટની જે આપણે વાત કરીએ, તો લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધારે યુઝ કરશે. ઇવન જે હોલિડેઝ આવી રહ્યા છે તો એમાં પણ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરશે, એટલે એમાં પણ ઘણી બચત થઈ રહી છે લોકોની. એટલે બહુ ગવર્મેન્ટ બી, ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ ખાસ કરીને મેલબર્નમાં બહુ સારું થઈ રહ્યું છે કે ભાઈ પબ્લિક ટ્રાન્સપોર્ટ આપણે ફ્રી કરી આપ્યો છે.
હા, અને તમે રજાઓની વાત કરી, તો ખાસ કરીને બાળકોને અને વેધર સારું હોય ત્યારે બધાને બહાર ફરવા જવાનું મન થાય, પરંતુ તમે અગાઉ પણ કહ્યું કે લોંગ ટ્રીપ અવોઈડ કરી રહ્યા છે બધા, તો તમારું કોઈ પ્લાન હતો પહેલા તમે બનાવ્યો હતો અને અત્યારે પેટ્રોલના પ્રાઇસના કારણે તમે એને ડ્રોપ કરી દીધો હોય?
હા બેન, જરૂર. અમારે એક ફેમિલી પ્લાન હતો જ કે બધા જોડે ફરવા જઈએ લોંગ ટ્રીપમાં, પણ હવે જે પ્રમાણે પેટ્રોલના પ્રાઇસ વધી રહ્યા છે, એટલે હવે પછી એવો એક શોર્ટ પ્લાન કરી દીધો છે કે ભાઈ એક લોકોના ઘરે બધા ભેગા થઈએ અને ત્યાં જ આપણે હોલિડે એન્જોય કરીએ. આપણે લોંગ ટ્રીપને હમણાં હાલ પૂરતી અવોઈડ કરીએ.
જીદીપભાઈ, તમે અમારી સાથે વાત કરી અને તમે તમારા અભિપ્રાયો અમને જણાવ્યા, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ બેન, થેન્ક યુ સો મચ.
પ્રસ્તુત છે મીરાણી બેનની ઓસ્ટ્રેલિયન ગુજરાતીઓ સાથેની મુલાકાતનો ભાગ બીજો.
તો મિત્રો, આ સાથે જ મારી સાથે જોડાઈ ગયા છે મેલબર્નથી કિરણબેન બવાડિયા. કિરણબેન, આપનું સ્વાગત છે SBS ગુજરાતી પર.
થેન્ક યુ સો મચ. તમારો ખૂબ ખૂબ આભાર.
અત્યારે જે ફ્યુઅલ પ્રાઇસ વધી રહી છે, તેના કારણે તમારા રોજિંદા જીવનમાં શું અસર થઈ છે?
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે વધારો થયો છે, તો સામાન્ય માણસની જીવનશૈલીમાં લાઈક ઘણા મહત્વના ફેરફારો આવ્યો છે. તો શોર્ટમાં કહ્યું કે મોંઘવારીમાં વધારો થઈ ગયો છે. જેમ કે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાને કારણે શાકભાજી છે, દૂધ છે, અને જે જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે, તો એનો ભાવમાં ઘણો વધારો થઈ ગયો છે, જેનાથી રસોડાનું બજેટ કોરવાઈ ગયું છે. પ્લસ કેવું છે કે મુસાફરીના સાધનોમાં પણ બદલાવ ઘણો જોવા મળે છે. જેમ કે લોકો હવે ખાનગી વાહનોનો ઉપયોગ ઘટાડી રહ્યા છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઘણો યુઝ કરે છે લોકો.
અને વિક્ટોરિયામાં તો પબ્લિક ટ્રાન્સપોર્ટ ફ્રી કરી દેવામાં આવ્યું છે, એટલે થોડી રાહત ત્યાં જોવા મળતી હશે.
હા હા, ઘણી બધી રાહત જોવા મળે છે. લોકો હવે કેવું કે ગવર્મેન્ટે ફ્રી કરી દીધું છે, તો લોકો યુઝ્યુઅલી તો હવે કેવું કે ફ્યુઅલ પ્રાઇસીસ ને એ વધી ગયું છે, તો વર્ક ફ્રોમ હોમ કરવાની ટ્રાય કરે છે લોકો, પણ તો પણ ભણાને કમ્પલસરી જવું પડતું હોય તો એ લોકો ત્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરે છે અને એનાથી ઘણા બેનિફિટ મળે છે. તમે તમારું બજેટ પણ ઘણું સચવાઈ જાય છે.
જી જી, સાચી વાત કહી કે તેના કારણે આપણું બજેટ સચવાઈ જતું હોય છે, પરંતુ અમુક જગ્યાએ આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ન કરી શકીએ. જેમ કે તમે કદાચ બાળકોને સ્કૂલે લેવા મૂકવા જતા હશો ત્યારે ડેફિનેટલી તમારે કારનો ઉપયોગ કરવો પડતો હશે, તો તમે એ સંજોગોમાં કેવી રીતે તમે પેટ્રોલમાં બચાવવાની તમે કોશિશ કરતા હોવ છો?
અત્યારે અમે લોકો કેવું, હું ને મારી ફ્રેન્ડ છે, તો અમે લોકો કાર પુલિંગ કરીએ છીએ. એક દિવસ એ લેવા જાય છે, એક દિવસ હું લેવા જાઉં છું. પછી ક્લાસીસમાં પણ અમે લોકો એવી ટ્રાય કરીએ કે જોડે લઈને જઈએ છોકરાઓને, તો એવી રીતે અમે બચત ઘણી કરવાની ટ્રાય કરીએ છીએ. પ્લસ અનનેસેસરી અમે લોકો કારનું અવોઇડ કરીએ છીએ. જેમ કે આપણે વીકેન્ડમાં ગેટ અવે ને એવી રીતે હોય, તો રેધર દેન ઘરે આપણે થોડું ઘણું ભેગા થઈ જઈએ, નજીકના ફ્રેન્ડ્સ જોડે વધારે મળીએ કે એવું કરીએ.
આપણે જ્યારે કોરોના કાળ હતો, જ્યારે મહામારીનો સમય હતો, ત્યારે લોકો બહાર નીકળવાની જગ્યાએ ઓનલાઈન શોપિંગ વધારે કરતા હતા. શું એવા ચેન્જીસ તમને અત્યારે જોવા મળે છે કે બહાર જવાની જગ્યાએ આપણે ઓનલાઈન ઓર્ડર કરી દઈએ તો ઘરે બેઠા ડિલિવરી આવી જાય?
હા, પણ એમાં પણ હવે જો કોસ્ટ ડિલિવરી ચાર્જીસ સાથે નો ડાઉટ આફ્ટર લાઈક $50 કે $100 સ્પેન્ડ કરો એટલે ફ્રી જ કરી દીધું છે, પણ તો પણ થોડું ઘણું જે ગ્રોસરી પ્રાઇસ અપ થઈ ગઈ છે એના લીધે આમ તો પહેલેથી કેવું કે મારું તો હું પ્રેફરન્સ એવું જ હતું કે ઓનલાઈન જ મોસ્ટલી અમુક ઓર્ડર કરતી હતી, પણ એઝ આપણે લાઈક યુ નો વેજીટેરિયન હોય, ઇન્ડિયન હોય તો આપણે એ બધા શાકભાજી ને એવું પ્રેફરન્સીસ હોય તો એ લેવા જતા હોય, પણ એવું ઘણી વખત અત્યારે એવું કરીએ છીએ કે અમે લોકો લાઈક એકબીજા સાથે લેવા જતા હોય તો ઓર્ડર પણ કરી દઈએ અને મોસ્ટલી ઓનલાઈન જ શોપિંગ કરી લઈએ છીએ.
જી, ખૂબ સરસ કહેવાય. પરંતુ એક પ્રશ્ન એ પણ થાય કે હવે આવનારા દિવસોમાં બાળકોને 2 અઠવાડિયાનું વેકેશન પડવાનું છે અને વેધર પણ ઘણું સારું છે એટલે બાળકોને એવું થાય કે આપણે બહાર ફરવા જઈએ પરંતુ લોંગ ટ્રીપ ન કરી શકીએ, તો તમે કઈ એવી ટ્રીપ પ્લાન કરી હતી અને એ આ સંજોગોના કારણે તમે કેન્સલ કરી હોય તેવું બન્યું છે?
હા, એકચ્યુઅલી અમે લોકો વિયેતનામ નું પ્લાન કરતા હતા, પણ બીકોઝ ઓફ ધ વોર પ્લસ ફ્યુઅલ પ્રાઇસીસ અપ જતી રહી તો રેધર દેન અમે લોકો એડિલેડ જવાનું પ્રિફર કરીએ છીએ કે ત્યાં થોડુંક શોર્ટ બજેટમાં પણ પતી જઈએ, પ્લસ અમે લોકો ઘરે પણ સ્લીપ ઓવર્સ આ એવી રીતે પ્લાન કરવાના છીએ બધાનું.
ખૂબ સરસ કહેવાય. કિરણબેન, આપ અમારી સાથે જોડાયા અને તમારા આટલા સરસ અભિપ્રાયો અમને આપ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ સો મચ.
તો મિત્રો, કિરણબેન સાથે વાત કર્યા બાદ હવે આપણે વાત કરીશું સિડની સ્થિત રાજીવભાઈ દરજી સાથે. રાજીવભાઈ, આપનું સ્વાગત છે SBS ગુજરાતીમાં.
ધન્યવાદ SBS ગુજરાતી ટીમ.
રાજીવભાઈ, સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે આ જે ફ્યુઅલ પ્રાઇસ વધી છે તે અંગે આપનું શું કહેવું છે?
જોઈએ તો હાલ પેટ્રોલ શોખ નહીં પણ જરૂરિયાત છે અને પેટ્રોલનો ભાવ વધી રહ્યો છે, તેથી લોકોમાં પણ તણાવ વધી રહ્યો છે. જેમ કે પહેલા $80 ટેન્ક ફૂલ થઈ જતી હતી, પણ હાલમાં લગભગ $160 કે $180 પેટ્રોલની ટેન્ક ફૂલ થાય ગાડીની નોર્મલ. અને ધારો કે ઘરમાં ફેમિલી હોય, બંને કાર હોય, તો ઓવરઓલ $320 જેવું વીકલી પેટ્રોલનો પ્રાઇસ એમને ભરવાનું થાય.
એટલે ચોક્કસથી બજેટ ખોરવાઈ જાય, $320 આપણે જે ધાર્યા ના હોય અને જતા રહી તો બજેટ ચોક્કસથી ખોરવાઈ જતો હોય.
ડબલ ખર્ચો થઈ ગયો પહેલા કરતા, ખાલી પેટ્રોલનો છે, બીજા ઇતર ખર્ચા તો લોકોના હોય જ છે.
જી, આપ વ્યવસાય કરો છો કે નોકરી કરો છો?
હું ડિસેબિલિટીમાં જોબ કરું છું.
તો આપને કારની વધારે જરૂર પડતી હશે, તો તમે કેવી રીતે મેનેજ કરો છો?
એટલે હવે મારી પાસે ઓપ્શન નથી, એટલે કાર તો યુઝ કરી જ પડે, કારણ કે અલગ અલગ ક્લાયન્ટને એમની અપોઇન્ટમેન્ટ જેમ કે જીપી, જીમ કે સ્વિમિંગ માટે લઈ જવા પડે છે. એટલે ટ્રાય કરીએ છીએ કે ઓછું, ઘણા લોકોને અવોઈડ કરીએ કે આજે અમુક જગ્યાએ એમની ફિક્સ નથી હોતી, એમના ઉપર ચોઈસ હોય, તો ખાલી કન્વિન્સ કરીએ કે આજે આપણે આટલું ઓછું કરીએ, કારણ કે એમનું કમ્યુનિટી એક્સેસ હોય છે, પાર્કમાં જવું કે લાઇબ્રેરી જવું, તો થોડું ઓછું ફરી શકીએ.
અને તમે કહ્યું કે તમે તો રોજિંદા જીવનમાં કારનો ઉપયોગ કરતા હોવ છો, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા નથી, પરંતુ સિડનીમાં જોવા જઈએ તો હજી પબ્લિક ટ્રાન્સપોર્ટ ફ્રીમાં કરવામાં નથી આવ્યો, વિક્ટોરિયા અને તાઝમાનિયામાં ફ્રી કરવામાં આવ્યો છે, એ અંગે આપનો શું અભિપ્રાય છે?
એમ જોઈએ તો સિડની ઓસ્ટ્રેલિયાનું સૌથી મોટું શહેર છે, એટલે જો સિડનીમાં ફ્રી કરવામાં તો બહુ લોકોનો ઉત્સાહ કે પ્રેરણા મળે કે આપણે પણ ટ્રાન્સપોર્ટ યુઝ કરીએ, તો ઘણું બધું પેટ્રોલ બચી શકે, કારણ કે સિડનીમાં પોપ્યુલેશન બહુ વધારે છે અને લોકો સિટીમાં, ઘણી એવી પણ જગ્યા છે જ્યાં લોકો ટ્રેન જતી હોય, અમુક જોબોમાં આપણે જરૂર હોય કે એમને ગાડીની જરૂર પડે જ, પણ અમુક જગ્યાએ ટ્રેનો જો ફ્રી હોય તો લોકોને પ્રોત્સાહન મળે કે ચલો $10-12 પેટ્રોલ બચી જશે અને ટ્રેન ફ્રી છે, તો માણસ ટ્રેનમાં જવું પ્રિફર કરશે.
જી, ખૂબ સાચી વાત કહી કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ અત્યારે કરવો હિતાવહ છે એવું માની શકાય. અને રાજુભાઈ, ગવર્મેન્ટે ફ્યુઅલ પર અત્યારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે, શું લાગે છે તેના કારણે જે રોજિંદા જીવનની જે જરૂરિયાતની જે બજેટ છે તેમાં ફાયદો થશે કે કેવી રીતે રિફ્લેક્શન તમે જોવો છો આનો?
ગવર્મેન્ટે થોડો ઘણો પ્રયત્ન કર્યો છે, આમ તો બહુ ના કહેવાય, કદાચ 20 કે 30 સેન્ટ જ ઘટાડ્યા છે, પણ રિટેલરોએ એટલો બધો ભાવ ઘટાડ્યો નથી, કદાચ એમને પણ ફ્યુલ મોંઘું પડતું હશે. એટલે જોઈએ તો હાલ પણ એ ઘટાડે પણ $2 કે 2.60 જેવો ભાવ છે પર લીટર, તો એટલો બધો બહુ જાજો ફરક તો પડે નહીં. કારણ કે 2.80 હોય 2.60 હોય તો 20 સેન્ટ નો પર લીટર ફરક પડે છે.
અને તમે પહેલા જ કહ્યું કે તમે પહેલા $80 પેટ્રોલ પુરાવતા હતા, તેની જગ્યાએ તમારું બજેટ જે છે તે ડબલ થઈ ગયું છે ફ્યુઅલ માટે, પરંતુ તેના કારણે બીજા બજેટ ઉપર તમે કંઈ કાપ મૂક્યો છે કે બીજી કોઈ વસ્તુઓ તમે બાય કરવાના હોય તેને અત્યારે પેન્ડિંગ રાખી હોય એવા કોઈ ડિસિઝન તમે લીધા છે અત્યારે?
ધારો કે માણસ હવે થોડું લાઈફમાં બિઝી હોય, જો બધું નાના મોટા શોખ હોય, જ્યારે કે મૂવીઝ જોવાનું કે રેસ્ટોરન્ટ, તો માણસ 15 દિવસે જતો હોય તો ધારો એ જશે 1 કે 2 મહિને જશે. હવે રેસ્ટોરન્ટ કે મૂવી, બીજું કંઈ ના મોટી શોપિંગ હોય તો માણસ થોડું રાહ જોશે કે ચલો 1-2 મહિના પછી લઈ લઈશું, કે તો કિડ્સને પણ સમજાવી શકે કે ભાઈ હાલ આ વસ્તુ આપણે નહીં લઈએ, 2 વીક પછી લઈશું. કોઈ એની ચોઈસ હોય તો કોઈ ગેમ્સ હોય તો કે ચલો આ 1-2 વીક પછી આપણે ફરીથી લઈશું. એવું કંઈકનું કંઈક નાનું મોટું આપણે એડજસ્ટમેન્ટ કરીએ, ખાવાનું, બહાર ફરવાનું, કે કોઈ શોખ હોય તો થોડું ઘટાડીએ, થોડું રોકી શકીએ.
જી, ખૂબ સાચી વાત કહી કે અમુક ખર્ચા જો વધી ગયા હોય જે આપણા હાથમાં નથી, પરંતુ જે આપણા હાથમાં છે તેને કંટ્રોલ કરવા ખૂબ જ જરૂરી છે આ પરિસ્થિતિમાં. રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આપના અભિપ્રાય અમને જણાવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.
અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર. આ છે SBS ગુજરાતી.
મિત્રો, કાર્યક્રમ હવે એના સમાપન પર છે, તો હવે કાર્યક્રમને વિરામ આપીશું. ફરી મળીશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી આપ આપનું અને સ્વજનોનું ખૂબ ધ્યાન રાખજો. મોટાને આદર અને નાનાને વાલ સાથે આવજો.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગુગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.